તારીખ 14/1/1985 શ્રી પરમાગમસાર બોલ નંબર 796 અને 797 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 466
તેનો એકનો જ આદર કરવાની મારી દ્રઢ ટેવ છે. દ્રઢ નિશ્ચય કહો કે જે નિશ્ચયમાંથી જે ટીપમાંથી વિચલિત થવાનો પ્રશ્ન છે એને દ્રઢતા કહે છે. અચળપણે પોતાના પરમપદનો આદર કરો, એ સિવાય બીજા કોઈ દ્રવ્યભાવનો આદર ન કરો, એવી પોતાની દ્રઢ ટેક છે ધર્મી જીવને. એવું દ્રઢ પરિણમન છે, એવું સુયોગ્ય પરિણમન છે. તેથી શું નથી એમ કહે કે તેથી સ્વપ્ને પણ પુણ્ય પાપ અને સંસારની વાતનો આદર કરું નહીં. મારા શુદ્ધાત્મ પદનો પરમાત્મ પદનો હું આદર કરું અને એથી વિરોધી સ્વભાવવાળા જે પુણ્ય પાપ છે તેનો હું આદર કરતો નથી. તેનો હું આદર સમજીને જાણીને તો કરું નહીં, પણ સ્વપ્નમાં પણ કરું નહીં એમ લીધું છે. અહીંયા દ્રઢતા લેવી છે ને કે સ્વપ્નમાં પણ કરું નહીં. ધર્મના વિષયમાં સત્ય ધર્મથી અજાણ છે જીવો, તેથી અધર્મને ધર્મ માનવાનો પ્રકાર ઊભો થાય છે. આ બાજુ લીધું છે 221 માને છેલ્લો બોલ છે ને 804માં. ધર્મને કારણે પુણ્ય ઉપાર્જન થાય છે એમ કહેલ છે. મુનિને ગ્રહસ્થને ધર્મ કરવા જતા પુણ્ય ઉપાર્જન થાય છે, પરંતુ કેવળ પુણ્યને માટે ધર્મીને એનું સેવન હોતું નથી. ધર્મ તો ખરેખર ગુણનું ઉપાર્જન છે, પુણ્યનું ઉપાર્જન નથી. ધર્મી જીવ પુણ્ય ઉપાર્જન કરવા માટે ધર્મ ન કરે, ગુણ ઉપાર્જન કરવા માટે ધર્મ કરે એમ કહે છે. ગુણ એટલે આત્માનું શુદ્ધ સદ્ધાન, શુદ્ધ જ્ઞાન, રાગ રહિત વિતરાગી પરિણામ, ચારિત્ર જેને કહે છે, અકષાય શાંતિ, અકષાય સુખ, અકષાય આનંદ, એવી કષાય રહિત દશા. પુણ્ય તો સકષાય પરિણામ છે અને ધર્મ તો અકષાય પરિણામ છે. એવી નિર્દોષ પવિત્ર દશા એને ધર્મ કહેવામાં આવે છે. એ ગુણનું ઉપાર્જન છે, એમાં ગુણ છે. બાકી ગુણ ક્યાંય? તેથી સ્વપ્ને પણ પુણ્ય પાપની સંસારની વાતનો આદર કરું નહીં. અપૂર્ણતા હોય ત્યાં સુધી શુભ ભાવ થાય ખરા, વળી ગુણસ્થાન અનુસાર ગુણસ્થાન ઉચિત થાય, ગુણસ્થાનને અનુચિત ન થાય એવું બતાવવા માટે અહીંયા આવો રાગ આવ્યા વિના રહેશે નહીં એમ પણ કહેવામાં આવે. પણ તેથી તેનો આદર છે તેથી તેનું ઉપાર્જન કરવા માટે વાત છે એમ નથી, પણ એ ભૂમિકાને છોડીને નીચા દરજ્જાના શુભાશુભાવનો નિષેધ કરવા અર્થે તે અપેક્ષા વાપરવામાં આવે છે. પણ એ પોતાના પરમપદનો આદર કરવો, એ સિદ્ધાંતને એ ટેક તો એમને એમ અખંડિત રહે છે, એમાં કોઈ ફેરફાર કરવાનો પ્રશ્ન થતો નથી. હું પણ સિદ્ધ ચિદાનંદ પૂર્ણ થયા તેના કુળનો કીડાય છું. પોતાના સ્વરૂપની જાતિ જોઈને જે પરિપૂર્ણ પરમાત્મા સિદ્ધાલયમાં અનંત પરમાત્માઓ બિરાજમાન છે, પૂર્ણ થયા છે, તેમના રસ્તે ચાલનારો છું. તેઓએ જે પ્રકારે આત્માની શુદ્ધિ કરી, એ શુદ્ધિકરણનો જે ઉપાય, માર્ગ કે પંથ છે, એ રસ્તે હું ચાલનારો છું. એ સિવાય બીજે રસ્તે ચાલવાનો કોઈ લગવાડ, પરિણામમાં કોઈ લગવાડ કે વળગાડ હોવો જોઈએ નહીં. એક આત્મહિત જે પ્રકારે થાય છે, જે પ્રકારે સિદ્ધાત્માઓએ કર્યું, બસ તે માત્ર એક જ પ્રકાર ગ્રહણ કરવા યોગ્ય છે, અને બીજો કોઈ પ્રકાર ગ્રહણ કરવા યોગ્ય નથી. તકલીફ એ છે કે અનેક વિભિન્ન મતાંતરો છે, તે બધા એમ જ કહે છે. તેથી જેને સત્યને માર્ગે ચડવું છે એને પરીક્ષા કરવાનો પ્રસંગ આવીને રહે છે. મહાવિદેહની જેમ એક જ ત્યાં સંપ્રદાય હોત, એક જ બારમાં ધર્મ હોત, તો બીજો વિકલ્પ સામે ન આવે કે આ ઠીક કે આ ઠીક. જો કે આ જીવે પણ ત્યાં ઊંધાઈ કરી છે, સ્વતંત્રપણે અંદરથી કૂતર્ક ઉઠાવ્યો છે કે આમે થતું હશે ને આમે પણ થતું હશે. પણ અહીંયા તો જ્યારે ધર્મનો વિષય અનેક મતાંતરોમાં વહેંચાઈ ગયો છે, ત્યાં તો અત્યારે તો પરીક્ષા કર્યા વિના બીજો કોઈ ઉપાય નથી. પરીક્ષા કરે, પરીક્ષા કરે, એમાં જાણ પણ કરવા ઉપરાંત પ્રયોગમાં પણ મૂકે અને સત્ય ધર્મને નક્કી કરે, નહીંતર નક્કી થાય, નક્કી થવું મુશ્કેલ છે જરા. કેમ કે બધા જ એમ કહે છે કે અમે મોક્ષની જ વાત કરીએ છીએ, આસ્તિક્ય દર્શનો જે કહેવાયા એ બધા તો મોક્ષની હસ્તીને સ્વીકારનારા દર્શનો છે, આત્માની હસ્તી સ્વીકારનારા દર્શનો છે, અને કોઈ પાપને રસ્તે જવાનું તો કહેતા જ નથી. દુનિયામાં પ્રસિદ્ધપણે જેને પાપાચરણ કહેવામાં આવે છે, એવું આચરણ કરવાનું તો કોઈ કહેતા નથી. ત્યારે સારી વાત છે તો બધાની સારી છે એમ સમજીને સમન્વય કરવા લાગે તો એ વાત પણ અનુકૂળ નથી. પાણીનું ઊંડાણ તળાવમાં કાંઠે કાંઈક હોય છે અને મધ્યમાં કાંઈક હોય છે, સપાટી ભલે સરખી દેખાય ઉપરથી, એમ ઉપર ઉપરની વાતો સરખી દેખાય તો પણ ઊંડાણમાં જવું પડે કે તળિયું ક્યાં છે એ વિના એનું માપ નીકળે નહીં. કહે છે કે હું પણ શુદ્ધ સિદ્ધ ચિદાનંદ પૂર્ણ થયા તેના કુળનો છું. કુળ એટલે એની જાતિનો છું. બહારમાં જે કુળ છે એ તો શુભ અને અશુભ એવા બે ગોત્ર કર્મને લઈને છે. આઠ કર્મમાં એ ગોત્ર કર્મ નામની પ્રકૃતિ છે એને લઈને, અને દરેક પ્રકૃતિમાં શુભ અને અશુભ એવા પ્રકૃતિ ભેદ છે. તો ઉચ્ચ ગોત્ર છે એ શુભ કર્મની પ્રકૃતિવાળું છે, નીચ ગોત્ર છે એ અશુભ કર્મની પ્રકૃતિવાળું છે, એ વાત અહીંયા નથી. જૈન કુળમાં જન્મ માટે હું ભગવાનના કુળનો છું, તેથી મને કંઈક લાભ રહે એમ ધર્મનો લાભ થતો નથી. પણ એમની જાતિ સિદ્ધ પરમાત્માની જે જાત છે, જાતને સાથે પોતાની જાતને જોવે કે હું એવો છું, એ રીતે બંનેના એક કુળ છે. આમ તો બધા આત્મા એક જ કુળના છે એ રીતે જોવામાં આવે તો, કેમ કે જાતિ અપેક્ષા એ બધા આત્મા સરખા છે, સ્વભાવથી બધા સરખા છે, તો પણ જેવો ધર્મી છે એમ જુએ છે કે જેવા સિદ્ધ તેવો હું, તેથી હું એમની જાતનો છું. બધા એવા છે એમ પણ એ જ જ્ઞાનીઓ કહે છે, બીજાઓ એમ કહેતા નથી. બીજાઓ તો એમ કહે છે કે અમે માણસને આ ઢોર, માણસને જીવવા માટે બધી વ્યવસ્થા થવી જોઈએ, પછી બીજાનું થવું હોય તે થાય. બધા આત્માઓ એક જાતિના છે. એ જેને પોતાનો આત્મા શુદ્ધ સિદ્ધ પરમાત્મા સાથે મેળવ્યો એ એમ કહે છે, એ એમ જાહેર કરે છે, એ એમ જાણે છે, માને છે ને વર્તે છે. સર્વાત્મમાં સમદ્રષ્ટિ દિયો, એ સમદ્રષ્ટિ ત્યાં પ્રગટે છે કે જે સિદ્ધ પરમાત્મા સાથે પોતાની જાતને મેળવે છે. એને જ એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય પર્યંતની તમામ જીવોની એક સરખી જાત છે, અને તેથી કોઈને પણ પ્રતિકૂળ જવાનો તેને ભાવ આવતો નથી. કોઈ પણ પ્રકારે કોઈથી કોઈને પ્રતિકૂળ જવું એવું એને સિદ્ધાંતમાં નથી, કેમ કે એની જાત એને જોઈ છે. બીજા એ જાત જોઈ શકતા નથી, એને તે પ્રકારનું સદાચરણ પણ પ્રગટ થતું નથી. જે આ જાતને, આત્માની જાતને અને નિર્દોષ સિદ્ધ પરમાત્માની જાતને એક સરખી જુએ છે, તેને જ એ સદાચરણ પ્રગટ થાય છે, અંતર બાહ્ય બંને પ્રકારનું. જૈન દર્શનનો બાહ્ય વ્યવહાર અહીંથી ઉભો થયો છે, એટલે કે નિશ્ચય માંથી વ્યવહારનો જન્મ થયો છે. આ પ્રકારે કે આત્માનું નિશ્ચય સ્વરૂપ શુદ્ધ સિદ્ધ પરમાત્મ પદ છે, તેથી બધા સરખા હોવાથી કોઈને દુભવવાનો પ્રકાર ઈષ્ટ નથી, અનુકૂળ નથી, કેમ કે બધાની જાતિ સરખી છે, બધાનો અધિકાર સરખો છે. અમે તો બધાને સિદ્ધપણે જ જોઈએ છે કે નહીં, ભલે કોઈ ન માને કે માને એની સાથે સંબંધ નથી. આ દ્રષ્ટિ થાય છે. અહીંયા તો ધર્મી જીવ પોતાના સ્વરૂપનો વિચાર કરે છે કે હું પણ સિદ્ધ ચિદાનંદ પૂર્ણ થયા તેના કુળનો કેળાય છું, ચાર ગતિમાં જવાનો રાગ, દેવપણે ઉપજવાનો રાગ, મનુષ્યપણે ઉપજવાનો રાગ, એ બધો કલંક છે. ઢોર અને નરકમાં જવાનો રાગ અથવા દૂષણ એ તો કલંક છે, એ તો પ્રગટપણે દોષ છે. કુદેવને માનવું એ 30 ઇંચ ગતિમાં જવાનું મુખ્ય કારણ છે, પણ લૌકિકમાં એ ન સમજાય. સૌનો ધર્મ સૌ કાળે આપણે સર્વ ધર્મ પ્રત્યે સહિષ્ણુતા રાખીએ છીએ, એટલે કે કોઈ પ્રત્યે દ્વેષ કરવાનું આપણે કાંઈ કારણ હોઈ શકે નહીં. એને જે ઠીક લાગે તે કરે, તો ત્યાં એ દૂષણ ન દેખાય. લૌકિકમાં એ ધર્મ પાળતો જીવ દૂષણમાં છે એમ ન દેખાય. તેથી એમ કહ્યું કે એ તો તિરિંજ ગતિનું કારણ છે, પણ મનુષ્ય ગતિનું કારણ હોય કે અનેક પ્રકારના જપ તપ કરતા દેવગતિનું કારણ રૂપ રાગ હોય તો પણ એ જીવ વિતરાગ સ્વરૂપી આત્મા માટે તો એ કલંક છે. આત્મા જે વિતરાગ સ્વરૂપી છે એના માટે તો રાગ કલંક છે. તેથી ભગવાન સિદ્ધ પરમાત્માનું એક નામ નિષ્કલંક છે. અનેક નામો છે ને, હજારો નામ છે ભગવાનને, એમાં એક નામ નિષ્કલંક એવું નામ છે. સિદ્ધ પરમાત્માને નિષ્કલંક કહેવામાં આવે છે. નિકલંક હો, નિકલંક હો, નિષ્કલંક હો, બધાનો એક અર્થ છે. પોતે પણ સ્વરૂપે એવું હોવાથી પોતાની અવસ્થામાં રાગનો કણ ઉત્પન્ન થાય તે તેને કલંક છે. કેમ કે સ્વરૂપે નિષ્કલંક છે સિદ્ધ જીવો, તેથી રાગ એને માટે કલંક છે. એ શબ્દ એટલા માટે છે કે પોતાની જાતનું ભાન કરાવવું છે. કોઈ પણ દૂષણ બીજા કોઈ ઉપદેશથી ન ટળે ત્યારે એક પોતાની મૂળ જાતિના આધાર લેવાથી સહેજે ટળે છે. જે કલંકિત ભાવો છે તે ભાવો ટળવા માટે પોતાની જાતિનું ભાન થવું, પોતાની ઉચ્ચ જાતિનું ભાન થવું, તે કલંક ટળવા માટે પ્રબળમાં પ્રબળ આધાર છે અને પ્રબળમાં પ્રબળ સાધન છે. તેથી અહીંયા એ વાત લીધી છે કે ચારેય ગતિમાં જવાનો રાગ કલંક છે. બીજા અન્ય મતોમાં તો એવું સમજાવવામાં આવે છે કે ભાઈ તમે ધર્મ કરો તો તમે અહીંયા મનુષ્ય ગતિમાં સુખી થશો, તમે ધર્મ કરો તો તમને દેવ પર મળશે, ફલાણા દેવમાં દેવલોકમાં વાસ મળશે, વૈકુંઠ વાસ મળશે, ફલાણું મળશે, આમ મળશે, આમ મળશે. આટલા હજાર વર્ષો સુધી તમે દેવપદનું આયુષ્ય ભોગવશો, તમે ઇન્દ્ર બનશો, આમ થશો, તેમ થશો, એવા ધર્મના ફળ બતાવવામાં આવે છે. એને અહીંયા એમ કહે છે કે ચારે ગતિમાં જવાનો ભાવ તો કલંક છે. થર્ડ ક્લાસની જેલ હોય કે ફર્સ્ટ ક્લાસની જેલ હોય, પણ જેલમાં નાખે, ફર્સ્ટ ક્લાસની જેલમાં જવામાં સારું એ ગૌરવ છે એમ હશે કાંઈ. આખરમાં એ ગુનો કરેલો છે એના માટે જેલ છે. પછી ક્લાસ ગમે તે હોય, પણ જેણે ગુનો કર્યો છે, અપરાધ કર્યો છે, એ અપરાધનું ફળ છે, અપરાધનું એ પરિણામ છે, અપરાધની સજા છે. પણ અજ્ઞાનપણે જીવ એમાં પણ હોશ કરે છે. અમે તો મોટા શેઠ શેઠિયા થયા, અમે તો મોટા રાજા થયા, અમે તો મોટા પદાધિકારી થયા, અમારા હાથમાં આટલી સત્તા છે, અમે તો મોટા દેવ થયા. એ અજ્ઞાનપણે એમાં હોશ કરે છે. ધર્મી જીવને ચાર ગતિમાંથી કોઈ પણ ગતિની ભાવના નથી, એકમાત્ર પંચમ ગતિની ભાવના છે. ચાર ગતિમાં જવાનો રાગ કલંક છે. અતિન્દ્રિય સિદ્ધ પરમાત્મપણાના મહિમા વડે સર્વ કલંક ટાળીને વિતરાગી થવાનો છું એમ ધર્મી ગ્રહસ્થ દશામાં કોલ કરાર કરીને દ્રઢ વ્રતિ થાય. જે જીવ સમ્યક દર્શન પ્રગટ કરીને ધર્મી થયો એ પહેલા બધા ધર્મી નથી. કોઈ નામ ભલે ગમે તેટલા વિશેષણો વાળું લગાવવામાં આવે, પણ જ્યાં સમ્યક દર્શન પણ નથી ત્યાં ધર્મની શરૂઆત પણ નથી. એવો અવ્રતે સમ્યક દ્રષ્ટિ ગ્રહસ્થ દશામાં હોય એ જ્યારે પંચમ ગુણ સ્થાનમાં વ્રતિ થાય છે, દ્રઢ વ્રતિ થાય છે, તો કેવી રીતે થાય છે એની વાત અહીંયા લીધી છે. કાર્તિકેયનું પરીક્ષામાં, કાર્તિકેયનું પરીક્ષામાં આ વિષય ચાલ્યો છે. ઘણા વર્ષ પહેલા વાંચેલું શાસ્ત્ર છે કે સમ્યક દ્રષ્ટિમાંથી ગ્રહસ્થી વૃત્તિ કેમ થાય અને ગ્રહસ્થ અનુવ્રત પાળનારો મુનિ કેમ થાય, આ પગથિયા કેમ ચડે છે મોક્ષના માર્ગના, એ વિષય ત્યાં બહુ સારો ચાલ્યો છે. કેટલું સહજ છે, કેટલું કુદરતી છે અને કેટલું અકૃત્રિમ વગર હઠે હઠ વિના થાય છે આ માર્ગની અંદર, એનું બહુ સુંદર ચિતાર આ શાસ્ત્રની અંદર કાર્તિકેય સ્વામી દિગંબરના મહાન આચાર્ય થયા છે એમના આ શાસ્ત્ર છે. કહે છે કે અતિન્દ્રિય સિદ્ધ પરમાત્મપણાના મહિમા વડે કેવી રીતે વૃત્તિ થાય છે, કોઈ હઠથી વૃત્તિ થાય છે એમ નહીં, કોઈ દેખાદેખીથી વૃત્તિ થાય છે એમ નહીં, કોઈ જગતમાં માન પૂજા સત્કાર થશે માટે વૃત્તિ થાય છે એમ નહીં, વ્રતનું અભિમાન લેવા માટે વૃત્તિ થાય છે એમ નહીં, કે એના ફળમાં દેવલોક આદિ મળશે, પુણ્ય મળશે ને પાપનો ઉદય ઠેલાઈ જશે ને પ્રતિકૂળતાઓ નહીં થાય માટે વૃત્તિ થાય છે એમ પણ નહીં, એ કોઈ પ્રકાર નથી વૃત્તિ થવાનો. કહે છે કે પોતાનું જે અતિન્દ્રિય સિદ્ધ પરમાત્મપણું છે એનો મહિમામાં એનો આધાર લેવામાં આવે છે, એનો આશ્રય લેવામાં આવે છે, એ એકના આધારે વૃત્તિ થાય છે, બીજા કોઈનો આધારે પરિણામને નથી, વ્રતના પરિણામને. અને ત્યાં એ આધાર લે છે ત્યારે તો એને એમ થાય છે કે સર્વ કલંક ટળીને હું ટાળીને વિતરાગ થવાનો છું, જે પરિપૂર્ણ મોક્ષ પદ છે એ મોક્ષ પદ નિશ્ચિતપણે અલ્પ સમયમાં મને થવાનું થવાનું ને થવાનું છે, એને મોક્ષ દૂર દેખાતો નથી. જેને સમ્યક દર્શન થાય છે એને મોક્ષ દૂર દેખાતો નથી, નજર સામે દેખાય છે કે આ મોક્ષ રહ્યો. ઉગાનીજીના એક પત્રમાં આવે છે કે મોક્ષ માટે એવું પહેલા લાગતું હતું કે આ તો કોઈ મહાત્માઓનું કાર્ય છે, ઘર બહાર છોડીને જંગલમાં જાય કોઈ મહાત્માઓનો મોક્ષ થાય, મોક્ષ બહુ ભારે ભારે ચીજ લાગતી હતી, આ આપણું ગજું નહીં. પણ ગુરુદેવનો મહિમા કરતા ત્યાં કહે છે કે હે ગુરુદેવ, તમારા વચનો મળતા સહજ માત્રમાં મોક્ષ થશે એવું જ્યારે અત્યારે અનુભવાય રહ્યું છે, એ એમના અનુભવનો વિષય છે. હું મુક્ત થવાનો છું, સર્વ કલંક મારો રાગનું કલંક મારું ટળી જશે અને હું મુક્ત થવાનો છું, એની જે પ્રતીત તે મોક્ષની પ્રતીત છે, એની જે આત્માને વિશે ઉત્પન્ન થયેલી જે પ્રતીત એ મોક્ષની પ્રતીત છે. નવ તત્વમાં મોક્ષ તત્વ જાણે વિચારે ને સંમત કરે માટે એને મોક્ષની પ્રતીત છે એ ખરેખર પ્રતીત નથી, એને સાચી પ્રતીત નથી કહેતા. એ તો પહેલા સમજણના કાળમાં એ તબક્કામાં આવવાનું થાય છે વિચારના કાળમાં, પણ ખરેખર સમ્યક દર્શન થતા પોતાનો મોક્ષ થવાનો છે, નિશ્ચિતપણે પોતાનો મોક્ષ થવાનો છે એવી જે પોતાના આત્મા વિશે પોતાની જ પ્રતીત આવે તે ખરેખર મોક્ષની પ્રતીત છે, એને મોક્ષ તત્વની પ્રતીત થઈ એમ કહેવામાં આવે. એ પહેલા ખરેખર મોક્ષ તત્વની પ્રતીત નથી. થવાનો જ છું, જો જકાર વાપરો છે, થઈશ કદાચિત થઈશ, કથનચિત થઈશ કે કદાચિત નહીં થવું, એ વાત ત્યાં નથી. સમ્યક દર્શનની સાથે, શુદ્ધાત્માની નિર્વિકલ્પ પ્રતીતની સાથે, તે આત્માને પોતાના નિજ મોક્ષની પ્રતીત પણ સાથે સાથે જ ઊભી થાય. જેમ કોઈના હાથમાં ખજાનો આવ્યો અને તે ઘરમાં દાટેલો જ ખજાનો હાથમાં આવ્યો, ફરતું મકાન છે ને વચમાં ચોક કરે છે કે નહીં, ચારે બાજુ ઓરડા ઉતાર્યા હોય વચમાં ચોક કરે મૂકો, એ ચોકમાં જ બરાબર દિલ્હીની અંદર બધા મકાનના પ્રોટેક્શન પછી વચ્ચેથી ખજાનો નીકળ્યો છે. સીધો તો કોઈ આવી શકે એવું નથી રૂમને ક્રોસ કર્યા વિના. તો એ ખજાનો મળી ગયા પછી હું એનો ઉપભોગ નહીં કરી શકું કે કરી શકું એની શંકા મળતી વખતે કોઈને થાય છે કે કરી શકીશ કે નહીં કરી શકીશ. બસ આ ખજાનો મળ્યો ને હવે હું શ્રીમંત થઈ ગયો, એક જ લાગણી ઊભી થાય કે બીજી કાંઈ થાય, એ જ વખતે થઈ જાય છે. આ વેપારીઓનો તો વેપાર કર્યા મોર નફો દેખાય છે, વેપાર થઈ ગયા મોર, ખાલી પડતર જોયે ને ત્યાં નફો દેખી લઈએ કે આ અહીંયાથી લ્યો અહીંયા આપો ને આટલું ટર્નઓવર થાય આપણી ગુંજાશ પ્રમાણે. પછી કેટલું ત્રણ ગણું પાંચ ગણું દસ ગણું કરવું એ બધા પલાખાને ભાડા ગણી કાઢે, પણ નફો તો જાણે અત્યારે તિજોરીમાં આવ્યો હોય એટલો ઉત્સાહ થાય ને એટલો રસ ચડે, થાય છે કે નહીં? એ તો હજી થાય તે દીવા, આ તો નજરે દેખાય કે અંદરથી નીકળ્યું. સોનાના ચરુંમાં રત્નો જોયા પ્રત્યક્ષ, એને ગરીબાઈનો વિકલ્પ રહે છે, દરિદ્રતાનો વિકલ્પ રહે છે ને કે ન રહી શકે. એમ જેને અનંત ગુણ નિધાન જોયું અંદરમાં, નિધાન નીકળ્યું એને, જોયું એટલે નીકળ્યું, હતું તો ખરું પણ જોયું નહોતું, પ્રતીત નહોતી, એને મોક્ષ નહીં થવાનો પ્રશ્ન શું છે એને માટે? જેમ જેના હાથમાં નિધાન છે એને દરિદ્રતાનો વિકલ્પ શું છે? એમ જેના હાથમાં આખું આત્મતત્વ જેની દ્રષ્ટિના કબજામાં છે, દ્રષ્ટિએ જ્યાં કબજો કરી લીધો છે આખા દ્રવ્યનો, ત્યાં એને મોક્ષ નહીં થવાનો વિકલ્પ ક્યાંથી? એને એની નિર્વિકલ્પ પ્રતીત છે, થવાનો જ છું એમ જે લીધું છે એ એટલું જ સજ્જડ છે. એટલે તો શ્રીમદજીએ ત્યાં સુધી કહ્યું કે શ્રદ્ધા અપેક્ષાએ અમને કેવળ જ્ઞાન વર્તે છે, મોક્ષમાં કેવળ જ્ઞાન પ્રગટે છે ને, શુદ્ધ નયના હેતુથી કેવળ જ્ઞાન વર્તે છે, ઈચ્છા દશાએ કેવળ જ્ઞાન વર્તે છે, વિચાર દશાએ કેવળ જ્ઞાન વર્તે છે, વર્તે છે વર્તે છે વર્તે છે વર્તે છે. પણ આપ તો હજી ગ્રસ્ત છો, આપ તો હજી કપડાં પહેર્યા છે, દીક્ષા લીધી નથી, ચારિત્ર અંગીકાર કર્યું નથી, અને વર્તે છે ક્યાંથી કરો? કે અંદર વર્તે છે એ દેખ જોવામાં આવે છે. વર્તવું એટલે હોવું, વર્તવાનો એક અર્થ થાય છે, હોવું ને એક અર્થ થાય છે પરિણમ. તો કહે છે કે છે એ દેખાય છે, પરિણમ છે છે ને નહીં પરિણમે એ વાત ક્યાંથી આવી? જે વસ્તુ છે નથી પરિણમવાની એ વાત એને શંકાનું સ્થાન રહેતું નથી, એટલે વર્તે છે એમ કે છે, છે એમ નથી કહેતા પણ વર્તે છે. એની પ્રતીકનું જોર છે પોતાના અતિન્દ્રિય પરમાત્મપણાને, આ પ્રતીકનું જોર છે કે અમને વર્તે છે. દ્રષ્ટિ અપેક્ષાએ તો એ કૃતકૃત થયા છે, પરમાત્મા થયા છે. કૃતકૃત થો કે પરમાત્મા થો, પંડિતજી એ વાત લખી છે નિયમસારના ઉપોદભાગમાં.
Thank you.
સર્વ જીનેન્દ્રોના દિગ્ધ્વનિનો સંક્ષેપ, અનંતા જીનેન્દ્રોના દિવ્યધ્વનિનો સંક્ષેપ અને અમારા સ્વસંવેદનનો સાર, બે વાત એક જ છે. એમ એ છે કે ભગવાનની દિવ્યધ્વનિમાં વાત અનંતા જીનેન્દ્રોએ પ્રસિદ્ધ કરી છે અને અમારા સ્વસંવેદનમાંથી પણ આ વાત ઉપજી છે. ઉપાદાનને નિમિત્તનો મેળ એ છે કે ભયંકર સંસાર રોગનું એકમાત્ર ઔષધ પરમાત્મ તત્વનો આશ્રય જ છે. પરમાત્મ તત્વનો આશ્રય કરવો, તે એક જ આ સંસાર ભયંકર સંસારના રોગને મટાડવાનો ઔષધ છે. જ્યાં સુધી જીવની દ્રષ્ટિ ધ્રુવ અચળ પરમાત્મ તત્વ ઉપર ન પડતા ક્ષણિક ભાવો ઉપર રહે છે, પછી શુભ અશુભ શુદ્ધ જે કાંઈ હોય, ત્યાં સુધી અનંત ઉપાય છે, ત્યાં તે જ ક્ષણે તે જીવ દ્રષ્ટિ અપેક્ષાએ કૃત કૃત્યતા અનુભવે છે. મારું સ્વરૂપ અનાદિથી પરિપૂર્ણ છે, મોક્ષ કરવો એ વાત પણ મારા ધ્રુવ સ્વરૂપને વિશે તો લાગુ કરી શકાય એવી નથી, એવી કલ્પના એવા બ્રહ્મ સ્વરૂપને જોયા પછી સાધક જીવ પડતો નથી. ત્યારે દ્રષ્ટિ અપેક્ષાએ તેને વિધિ નિષેધ વિલય પામે છે. આમ કરવું ને આમ ન કરવું એ વિધિ નિષેધ શુદ્ધ પરિણમનને વિશે નથી, નાતા દ્રષ્ટા થઈ ગયા. દ્રષ્ટિ પણ એવી વિતરાગી, જ્ઞાન પણ જ્ઞાતા દ્રષ્ટા થયું અંશે. અને અપૂર્વ સમરસ ભાવનું વેદન થાય છે. વિધિ નિષેધ છે એમાં એમાં વિષમપણું છે એક, અને વિધિ નિષેધ વિલય થયો ત્યાં સમરસ ભાવ છે એમ કહે. અપૂર્વ સમરસ ભાવનું વેદન થાય છે, નિજ સ્વભાવ ભાવરૂપ પરિણમનનો પ્રારંભ થાય છે અને કૃતક ઉપાધિક ઓછાળા ક્રમે ક્રમે વિરામ પામતા જાય છે. આ નિરંજન નિજ પર અહીંયા અંજન વગર નિષ્કલંક, અંજન એટલે ડાઘ, કલંક એટલે ડાઘ. આ નિરંજન નિજ પરમાત્મ તત્વના આશ્રયરૂપ માર્ગે જ સર્વ મુમુક્ષુઓ ભૂતકાળે પંચમ ગતિને પામ્યા છે, વર્તમાન કાળે પામે છે અને ભવિષ્ય કાળે પામશે. કોઈ બીજો માર્ગ એમાં નથી. આ પરમાત્મ તત્વ સર્વ તત્વોમાં એક સાર છે, ત્રિકાળ નિરાવરણ છે, નિત્યાનંદ એક સ્વરૂપ છે, સ્વભાવ અનંત ચતુષ્ટયથી સનાથ છે. કેવળ જ્ઞાનાદિ, કેવળ જ્ઞાન કેવળ દર્શનાદિ, સ્વભાવ અનંત ચતુષ્ટયથી સનાથ છે. સુખ સાગરનું પૂર છે, સુખનો દરિયો એને નજરે જોવામાં આવે છે. ક્યાં સુખ માટે જાય પછી? સુખસાગરનું પૂર છે, ક્લેશોદધિનો કિનારો છે, ચારિત્રનું મૂળ છે અને મુક્તિનું કારણ છે. સર્વભૂમિકાના સાધકોને તે જ એક ઉપાધિ છે. તેથી હે ભોગ્યજીવો, આ પરમાત્મ તત્વનો આશ્રય કરી તમે શુદ્ધ રત્ન તરે પ્રગટ કરો. ચારિત્ર પ્રગટ ન કરી શકો તો સમ્યક દર્શન તો અવશ્ય કરો જ કરો એમ કેમ. એ દશા પણ અભૂતપૂર્વ અને અલૌકિક છે. એટલું પારગ્રહ આ તો ને નિયમકારની પ્રસ્તાવના ઉપકાર. આ તો 25-30 વર્ષ પહેલા આ બધી લખાયેલી વાત છે. 35 વર્ષ થઈ ગયા છે નિયમસારનો અનુવાદ થયો. ક કહે છે કે એમ ધર્મી ગ્રહસ્થ દશામાં બારમા હજી ગ્રહસ્થ દશા હોય તો પણ એ કોલ કરાર કરે છે, જેમ કે લ્યો આ દસ્તાવેજ કરી દઉં, તમને સ્ટેમ્પ પેપર ઉપર લખી દઉં, આ અમારો કોલ કરાર છે, એમ મોક્ષનો કોલ કરાર કરે છે. અને એવા કોલ કરાર પૂર્વક એ વિતરાગતા વધેની વિકસિત થાય છે ત્યારે તે વ્રતિ શ્રાવક થાય છે. અવ્રતિમાંથી વ્રતિ શ્રાવકના બે ભેદ છે, એક અવ્રતિ શ્રાવક અને એક વ્રતિ શ્રાવક. અવ્રતિ શ્રાવક ચતુર્થ ગુણ સ્થાનવર્તી છે, વ્રતિ શ્રાવક છે પંચમ ગુણ સ્થાનવર્તી છે. સર્વ કાળે શું પછી અત્યારે કયો કાળ બાકી રહ્યો? અત્યારે હું મનુષ્ય છું એવો ભ્રમ થયો છે જીવને. જો મનુષ્ય રૂપે જ તું હોત તો ક્યારે તારું મનુષ્યપણું ચાલ્યું ન જાત? તારું હોય તે તારી પાસેથી જાય નહીં. પણ અહીંયા વખત પૂરો થાય છે ત્યારે કહે છે કે ભાઈ ચાલ્યા ગયા, રોગ હોય તો જાય એમ કઈ નથી. આપણા તપાસીને એમ કે કોઈ રોગ નથી શરીરમાં, આયુષ પૂરું છે, વખત પૂરો થયો, મનુષ્ય પણ હોત તો એનું હોત તો એનાથી છૂટું પડત નહીં. જે જેનું હોય તેનું તેનું જ રહે, આ સીધો હિસાબ છે. રોગ થાય શું કરવું, રોગથી માણસ મરી જાય એવું નથી, રોગથી જ મરે છે એવું કાંઈ નથી. પ્રાય એવું નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, પણ જો તો પછી જેટલાને રોગ થાય તેટલા તે કારણે મરવા જ જોઈએ એવું કાંઈ નથી, એવું કાંઈ નથી. વગર રોગે પણ આયુષ્ય પૂરું થાય અને અહીંથી ગતિ બીજી થઈ જાય છે. પૂર્વકર્મ અનુસાર જેવા પરિણામ કર્યા છે એવું આયુષ્ય બંધાય છે, જામવાનું થાય છે. અહીં તો એક ધર્મશાળા મળી તો માલિક થઈ ગયો, થોડો ટાઈમ તને રહેવા દીધો, તમે ભાડું નહીં લઈએ તો તારે રહે સુખચેનથી. અહીંયા લે છે કાંઈ ભાડું? હે, આ તો ધણી થઈ ગયો, બસ બાજી પડ્યો, હવે આ તો મારું, આટલા વર્ષથી રહું છું, કાયદેસર મારું છે, કાયદો હાથમાં લઈ લઈએ સીધો. પણ આ વિતરાગી કાનૂન છે, એનો ભંગ કરે તો બીજી સજા પડે પાછી. આવું સાતસો ને 97 છે, સ્વામી કાર્તિકેયાની પરીક્ષા ગાથા 350 પર. રાગ તોડીને પુરુષાર્થની શક્તિ તથા એકાગ્રતાનું જોર દેખે તે મુજબ જ્ઞાની પ્રતિજ્ઞા લે છે. વ્રતિ થાય છે લીધું ને, પ્રકરણ આગળ ચાલે છે. જ્ઞાની ધર્મી અવ્રતિમાંથી વ્રતિ થાય છે તો કેવી રીતે થાય છે? રાગને તોડીને, રાગને મટાડીને, વિતરાગતાને વધારીને, પુરુષાર્થની પોતાની શક્તિને અંદરથી જે પુરુષાર્થનું જોર ઊભું થાય છે, એનો અનુભવ થાય છે, એ જોર જોઈને એ જ્ઞાની પ્રતિજ્ઞા લે છે. કેટલાક અવ્રતિ શ્રાવક સિદ્ધિ પંચમાવ્રતની પ્રતિજ્ઞા લે છે, તો કેટલાક અવ્રતિ શ્રાવક અણુવ્રતની પ્રતિજ્ઞા લે છે. તો કોઈએ પંચમ ગુણ સ્થાનની પ્રતિજ્ઞા લીધીને કોઈએ સિદ્ધિ સાધુ થવાની પહેલ કરી. કેમ? કે એને જેટલું જોર દેખ્યું એટલી પ્રતિજ્ઞા લીધી એને, અંદરથી જેટલો પુરુષાર્થ સહજ જોર કરે છે એ અનુસારે પ્રતિજ્ઞા લે છે. પોતાના જોરનું ભાવિ માપ એને અત્યારે આવે છે, નહીં પરિણમેલી પર્યાયોનું માપ પહેલા નીકળે છે. આ એક એના મતિ સુજ્ઞાની નિર્મળતામાં પોતાના પરિણામની દ્રઢતાનો આંક છે. કોઈને અણુવ્રતનો આંક આવે છે જોવામાં, અને કોઈને મહાવ્રતનો પણ આવે છે. તેથી જે વ્રતને અંગીકાર કરે છે તે વ્રતને એ પ્રાણ જાય તો પણ પછી છોડતા નથી. વ્રત ભંગ કરનાર મહાવ્રતી કરતા વ્રત નહીં કરનાર અથવા વ્રત અણુવ્રત લેનાર ધર્મી શ્રાવક ઊંચો છે. આમ છે ખરેખર કે જૈન દર્શનમાં પ્રતિજ્ઞા તોડવાનું પાપ શું છે? ત્યાં એવી આમનાય છે કે તારી જેટલી દ્રઢતા હોય એટલી જ પ્રતિજ્ઞા લેજે, તારે જેટલો પુરુષાર્થ હોય ને શક્તિનો વિકાસ હોય એટલો જ તું આગળ વધજે વિવેક કરીને. તારી પર્યાયનો વિવેક કરવો એ તારા હાથની વાત છે, અવિવેકે આગળ વધવા જઈશ તો પાછો પડીશ, ઉલટાનો નીચો જઈશ, એ તો કાંઈ કરવા યોગ્ય નથી. નાના બાળકને પણ એની શક્તિ આવે એ પ્રમાણે એને ચાલવાનું કહેવામાં આવે છે, કે પહેલા બેસતા શીખે, પછી ઊભો રહેતા શીખે, પછી ચાલતા શીખે, ને પછી દોડતા શીખે. કે સીધો દોડાવે છે કોઈ
નહીં,
હજી બેસે એવું નથી તો દોડવાનો ક્યાં પ્રશ્ન છે? એ જેમ એની શક્તિ અનુસાર ક્રમશઃ કામ થાય છે, સાધક દશામાં પણ પોતાની શક્તિ અને એકાગ્રતાનું જેટલું જોર હોય એટલા પ્રમાણમાં એ પ્રજ્ઞાની પ્રતિજ્ઞા લે. હઠ કરીને કે દેખાદેખીથી આવેશમાં આવી જઈને પ્રતિજ્ઞા કરતા નથી. બહુ ભાગ લૌકિક જીવો અજ્ઞાન દશામાં જે વ્રતને અંગીકાર કરે છે તે હઠ પ્રકૃતિને કારણે કરે છે, અથવા તો દેખાદેખીથી કરે છે. અસરળતા નામની પ્રકૃતિનો એ પર્યાય છે જેનું નામ હઠ કહેવામાં આવે છે, અને અસરળતા એ સમ્યક દર્શનથી વિરુદ્ધ જાતિની સિદ્ધિ જ પ્રકૃતિ વિરુદ્ધ જાતિની છે. શું એને તો હઠથી ત્યાગ કર્યો, હઠથી ત્યાગ કર્યો, પણ સમ્યક દર્શનથી વિરુદ્ધ ભાવને એને વધારે સતેજ કર્યો. આ મૂળતું સૂતું થાય ને ખબર પડે નહીં, આવું બને છે. એટલે હઠથી કાંઈ પણ કરે, આવેશના ઉભરામાં આવી જઈને કાંઈક કરે, ને ઉભરો જેમ બેસી જાય તેમ પરિણામ પાછા પાછા પડે, અને એ વ્રતિજ્ઞા વ્રતને ને પ્રતિજ્ઞાને તોડે તો એ મહાપાપનું કારણ છે. જગતમાં એ નિંદાને પાત્ર, હાંસીને પાત્ર થાય છે. એટલે જ્ઞાનીઓ કયા પ્રકારે વ્રત અંગીકાર કરે છે અથવા પ્રતિજ્ઞા લે છે, કે જેટલો રાગ તોડે છે એ વિતરાગતામાં આગળ વધે છે એકને એક ગુણસ્થાનમાં, ચોથા ગુણસ્થાનમાં પણ જગન્ય મધ્યમ અને ઉત્કૃષ્ટ, પાંચમા ગુણસ્થાનમાં પણ જગન્ય મધ્યમ અને ઉત્કૃષ્ટ, એમ છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં પણ જગન્ય મધ્યમ અને ઉત્કૃષ્ટ. દરેક ગુણસ્થાનમાં એક એક ગુણસ્થાનના તારતમ ભેદ અસંખ્ય ભેદ છે. કેટલા? અસંખ્ય ભેદ છે. પણ એટલા બધા ભેદ ન જુઓ તો ત્રણ ભેદ પાડી શકાય, જગન્ય મધ્યમ અને ઉત્કૃષ્ટ. તો એ ઉત્કૃષ્ટ એ ગુણસ્થાનના પરિણામ વર્તતા હોય ત્યારે એ આગળના ગુણસ્થાનની તૈયારીમાં આવે છે. ત્યાં સુધી એ તૈયારીમાં આવતો નથી. એ ગુણસ્થાન ઓળંગીને પછી ઉપરના ગુણસ્થાનમાં આરૂઢ થાય છે, ત્યારે બહારમાં પણ એને તે ગુણસ્થાનમાં અનુચિત એવા જે પ્રવૃત્તિ અને રાગ તે બંધ કરવાનો બુદ્ધિપૂર્વકનો વિકલ્પ એને ઉત્પન્ન થયા વિના રહેતો નથી. એ વૃત્તિ શ્રાવક તિર્યંચ ગતિમાં પણ હોય છે, મનુષ્ય પણ હોય અને પંચમ ગુણ સ્થાન વર્તી વૃત્તિ શ્રાવક તિર્યંચ ગતિમાં પણ હોય. દેવને નારકીમાં હોય નહીં, કેવી વિચિત્રતા છે. સરવાર સિદ્ધિનો દેવ હોય, સરવાર સિદ્ધિના દેવને કોઈ પ્રવૃત્તિ નથી, આહાર નથી, દુકાન ધંધો વેપાર કારખાનું નથી, ઘરે બાયડી છોકરા નથી, કાંઈ નથી. ખેતરી સાગર સુધી એકલી ધર્મચર્ચાની પ્રવૃત્તિ સિવાય બીજું કાંઈ કરતા નથી, પણ વૃત્તિ શ્રાવક થતા નથી. આવી તકલીફ છે. રાગનો પ્રવાહ તીવ્ર છે, વિતરાગતા ઘટેલી છે. વિતરાગતા નથી એટલી, જેટલી વૃત્તિ શ્રાવકની વિતરાગતા જોઈ એટલી વિતરાગતામાં પુરુષાર્થ કામ કરતો નથી. અને તિર્યંચ હોય, બળદ હોય, તિર્યંચ બળદ હોય, લીલું ઘાસ ખાતો હોય, ઉભો લીલો ચારો કરે, પંચમ ગુણ સ્થાન કરતી હોય. અઢી દ્વી બાર અત્યારે અસંખ્ય છે એવા, અત્યારે પણ અંદરના પુરુષાર્થનો વિષય છે. બહારમાં ટીનું કરે માટે શ્રાવક થયું એવું તો છે નહીં, પણ વ્રત કરે તો એ શ્રાવક છે કે કેમ એ સવાલ છે. કહે છે કે અંદરમાં પોતાની પુરુષાર્થની શક્તિ અને એકાગ્રતાનું માપ કાઢીને પ્રતિજ્ઞા અંગીકાર કરે, જરા પણ હઠથી નહીં અને દેખાદેખીથી આવેશમાં આવી જઈને પણ નહીં, એ રીતે જ્ઞાની પ્રતિજ્ઞા કરતા. પણ સહજ જ્ઞાનમાં સમતા દ્વારા, જ્ઞાનમાં સહજ સમતા દ્વારા સમ પરિણામ છે, વિષમ પરિણામ થાય એ પ્રશ્ન નથી. દુઃખના આકુલતાના પરિણામ થાય ને દમન કરીને, વૃત્તિનું દમન કરીને, ઇન્દ્રિયોનું દમન કરીને પ્રતિજ્ઞા પાડે, એ પ્રકાર પણ સહજ ધર્મની દશામાં નથી. આ તો લોકો નો વિષય જુદો છે કે એ તો ઘણું સહન કરે ત્યારે એને ધર્મ પાયો કહેવાય. ભાઈ, સહન કરવાનો પ્રશ્ન નથી, ધર્મ તો સમતા ભાવરૂપ છે. જેમાં વિષમ પરિણામ થાય તેને ધર્મ કેમ કહેવાય? વિષમ પરિણામમાં ને આકુલિત પરિણામમાં ધર્મ થતો નથી. જે ધર્મમાં આવું ચોખ્ખું સાહિત્ય છે, આ તો આ બધા વિધાન તો શાસ્ત્રોની અંદર સ્પષ્ટ છે, ત્યાં ગડબડ છે. બીજે તો ગડબડ થાય એમાં શું નવાય છે? અમારા સંપ્રદાયની અંદર પણ હજી આ વાત ચોખ્ખી પડી છે. તો કે ના, આ ઉપવાસ કરે ને સુઈ જાય, મંદિરમાં જ, મંદિરમાં જ ભગવાન પાસે તો સુવાનો નિષેધ છે. આગા પાછા ક્યાંક બીજા ઓરડામાં આવ્યા હોય ને સ્વાધ્યાય કરવા આવે, એમાં થાક લાગે, અશક્તિ આવે, આખો દી કાઢવો કે આ બધું નજરે જોઈએ. આ તો જેના સાહિત્યમાં ચોખ્ખી વાત પડી છે, સમતા શું, વિષમતા શું, પુરુષાર્થ શું, સહજતા શું, હઠ શું, બધી ચોખ્ખી વાત છે. આ તો જેને એ વસ્તુ મળી નથી એને તો ક્યાં પછી એનો અફસોસ કરવો? સહજ જ્ઞાનમાં સમતા દ્વારા બાહ્ય આલંબન રૂપ રાગ ઘટાડવાનો પ્રયોગ નિત્ય કરે છે. કહે છે કે આ એનો વિતરાગતામાં આગળ વધવાનો પ્રયોગ છે, અને શક્તિ જોઈને એ પ્રયોગ એને માંડ્યો છે. કોઈ હઠથી કે દેખાદેખીથી નહીં, આગળ વધવા માટે પણ એ પ્રયોગે ચડે છે. આ ઉપવાસ છે એ પ્રયોગનો વિષય છે. કે શરીર ધર્મ પ્રમાણે પૂર્વકર્મ અનુસાર આ શરીરને ક્ષુધા નામનો રોગ જન્મથી જ હોવાથી, ક્ષુધા રોગ છે, ડાક્ટરના વિજ્ઞાનમાં રોગ નથી, ડાક્ટરના વિજ્ઞાનમાં તો ભૂખ લાગે તો કે તંદુરસ્તી છે એની, અને ભૂખ મરી જાય તો કે લીવર બગડ્યું લાગે છે, ખાસ કરીને પિત્તના રોગવાળાને ને લીવરના બગાડવાળાને આ કમળો થાય છે ને, એમાં પહેલાં ભૂખ મરી જાય છે. પણ આ તો શાસ્ત્રમાં તો એમ કહ્યું છે કે ક્ષુધા તે રોગ છે, આવે છે કે નહીં પૂજામાં કે એ ભગવાન આપે ક્ષુધા રોગનો નાશ કર્યો, તો આપની પૂજા હું એટલા માટે કરું છું કે આ આત્માને પણ ક્ષુધા નામના રોગનો નાશ થાય. એ અસાતા ઉપજે છે, તો એ અસાતામાં પરિણામમાં સમતા રહે, સમપરિણામ રહે, એના પુરુષાર્થનો એ પ્રયોગ છે. અને ત્યાં પરિણામમાં સમતા રહે તો એણે એ અસાતાના ઉદય ઉપર વિજય મેળવ્યો છે. પણ એ અસાતા રહે ને એ અસાતાની અંદર ડૂબી જઈને કોઈ પાપ પ્રવૃત્તિમાં લાગે, આ ઊંઘી જવી ત્યાં પાપના પરિણામ છે, એ શુભ પરિણામ નથી પણ અશુભ પરિણામ છે. અથવા કોઈ પણ પ્રકારે આકુલતા થાય તો તે અશુભ પરિણામ છે. અથવા કોઈ પણ બીજી અશુભ પ્રવૃત્તિમાં લાગે, કોઈ રમત રમે, કોઈ કાંઈ વાર્તામાં છે, હવે ટેલિવિઝન ઘરે ઘરે થઈ ગયા તો એવી રીતે કોઈ એવી રીતે પસાર કરે, એ બધા પાપના પરિણામ. એ ઉપવાસના કાળમાં સેવા તે વધારે પાપનું કારણ છે. છે તો પાપના સામાન્ય રીતે પરિણામ, પણ ઉપવાસ કરીને એ રીતે વૃત્તિને જોડવી તે વિશેષ પાપના પરિણામ છે. એને પરિણામ સંભાવમાં કેમ રહે એનો પ્રયોગ કરવા માટે ઉપવાસ લીધો છે. કોઈ પણ પ્રતિજ્ઞા તો દ્રષ્ટાંત ઉપવાસનો છે. કોઈ પણ નિયમ સંયમ વ્રત કાંઈ પણ અંગીકાર કરે તો તેમાં સમતા કેળવવા માટે પ્રયોગ છે. અને એ કેળવવામાં બાહ્ય જે વ્રત લીધું છે, બાહ્ય પદાર્થનો ત્યાગ કર્યો છે, એ ત્યાગરૂપ બાહ્ય આલંબન છે. અંતરમાં પોતાના સમસ્વભાવરૂપ પરમાત્મ તત્વનું તો અંતર આલંબન છે. આ બે પ્રકારે નિશ્ચય વ્યવહારની એમાં સંધિ છે. તેથી એવા મોક્ષ માર્ગને નિશ્ચય વ્યવહારની સંધિયુક્ત મોક્ષ માર્ગ કહેવામાં આવે છે. અંતર આલંબન વિના બાહ્યમાં ત્યાગ થાય અને સમતા કેવી રીતે રહે? કેમ કે અસાતા તો ઉપજવાની છે. અથવા જે તે પદાર્થનો જે ત્યાગ કરવામાં આવે છે તેની ઈચ્છાનો અભાવ વિતરાગતા નિરીક્ષિક સ્વભાવના આધાર વિના કેવી રીતે થાય? ઈચ્છા મટવાનો ઈચ્છારૂપી રોગ છે, એ રોગ મટવાનો બીજો તો કોઈ ઉપાય છે નહીં. અંદરમાંથી સ્વરૂપાનંદ પ્રગટ થાય તો જ ઈચ્છા મરે. ઈચ્છા તો એવી ડાકણ છે કે મરતી નથી, ડાકણ નથી મરતી, લાંબાયુ હોય છે. તો એ એક સ્વરૂપના આનંદમાં એક એવું પ્રકાર છે કે જેથી જીવને તૃપ્તિ થાય. એ આત્માનંદની તૃપ્તિ વિના ઈચ્છા જાય એવું કોઈ કાળે કોઈ જીવને ન મળી શકાય. એ ઈચ્છાની અગ્નિ છે, ઈચ્છાની જે અગ્નિનો ભડકો છે એ આખા જગતને ભરડો લેવા માંગે છે. નાનો સૂનો ભડકો એ નથી, આખા જગતના પદાર્થોને ભરડામાં લેવા છે, આગમાં લેવા છે, એવી મોટી આગ છે. એને સ્વરૂપના આનંદ અને શાંતિની તૃપ્તિ સિવાય બીજી કોઈ રીતે જીતી શકવાનો ઉપાય છે નહીં. તેથી એનો પ્રયોગ છે આ. બારમાં વ્રતિ થાય છે, ધર્મી જીવ પણ વ્રતિ થાય છે, તો એ આ પ્રકારે વ્રતિ થાય છે કે અંદરમાંથી આનંદ વધારતો જાય છે. આનંદની તૃપ્તિ જેમ જેમ વધે છે તેમ ઈચ્છા ઈચ્છાનો કસાય ઘટે છે, અને એ ઈચ્છાનો કસાય જેમ જેમ ઘટે છે તેમ એ વધુ ને વધુ વિતરાકતામાં આગળ વધતા જાય છે. એક પછી એક પગથિયું ચડે છે તો એમાં સહજતાથી હઠ વિના કોઈ પણ પ્રકારના બીજા દેખાદેખીના બાહ્ય આલંબન વિના અંતરાલંબન પૂર્વક એ બહારનું આલંબન છોડે છે, અને એ પ્રકારનો એનો જે પ્રયોગ છે એ પ્રયોગમાં કેવળ વિતરાગતા વધવાનો જ એ પ્રયોગ છે, સિવાય બીજો કોઈ પ્રયોગ નથી. એમ પણ નથી કે આવો વ્રત અંગીકાર કર્યો તેથી ઘણું મોટું પુણ્ય બંધાણું, સારામાં સારું પુણ્ય બંધાણું, અને એ પુણ્ય ઉપાર્જન કરવા માટે વ્રતી થયો છે એમ જ્ઞાનીની ભૂમિકામાં નથી. એ તો લીધું કે ધર્મ છે એ પુણ્ય ઉપાર્જન માટે નથી, પણ ધર્મ છે એ ગુણ ઉપાર્જન માટે છે. ચોખ્ખી વાત એ છે, તારે ગુણ જોઈ કે તારે તારે પુણ્ય જોઈ, આટલી વાત છે. બહારમાં એ લોકો શું પસંદ કરે છે કે ભાઈ ગુણવાન છે, પૈસા વાળા તો છે પણ ગુણવાન છે, કે એકલા પૈસા જ છે, પૈસા હોય ને દૂષણ હોય તો શું કામ લાગે, અનિષ્ટ નું કારણ થાય. સત્પણ કરે છે ત્યારે શું જોવે છે, નવા સગા થવાના હોય છે, એકલા પૈસા જોવે તો રોવાનો વારો આવે. દીકરી દે છે ને પૈસા, પૈસા વાળામાં દીકરી દેવી, ખાધે પીધે સુખી હોય, પણ હવે તો એક મિનિટ એક સેકન્ડમાં ગમે ત્યારે આવી જશે. જો સજ્જન છે, ગુણવાન છે, તો નિર્ધનતામાં પણ દુઃખ નહીં પામે, અને જો સજ્જન નહીં હોય તો ધનવાનપણામાં પણ ક્લેશ ને દુઃખનો પાર રહેશે. ક્યાં એટલો વિવેક તો કરે છે, ન કરતા હોય તો પછી ક્યાંય ડાયા છે ને મૂર્ખ નથી એમ કઈ વિચારવા જેવું નથી. આ તો એકનો નિર્દોષતાનો ધર્મ છે. જૈન ધર્મ ભલે નામથી જૈન ધર્મ હોય પણ એ કોઈ સંપ્રદાય રૂપ નથી. જે આત્માઓને, જે જીવોને નિર્દોષ થવું છે અને સંપૂર્ણ નિર્દોષ થવું છે એનું આમાં કામ છે, બીજાનું કામ આમાં નથી. જેને કાંઈ પણ દોષ રાખવો છે અને કરવો છે એ મૂળમાંથી અભિપ્રાય ન જોઈએ. અહીંયા એમ પૂર્ણતાને લક્ષી શરૂઆત, પરિપૂર્ણ નિર્દોષ થવાનું લક્ષ્ય જેનું હોય એને શરૂઆત થશે, બીજાનું આમાં કામ નથી.